તારીખ 9/2/1999 થી તારીખ 18/2/1999 સુધી પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ભાવનગરમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 166.
ને ઉપાધિનો પોટલો પહેલાથી જ તું ફેંકી દે, કર્મના ક્ષેત્રમાં આવ્યા પછી એ સમજાવે છે કે તને આ કર્મ નડ્યું ને તને આ કર્મ નડ્યું, તને આ કર્મ નડે છે ને તને આ કર્મ નડે છે, એટલે એક નવી ભ્રમણાનુભૂત એને પેસે છે કે કર્મ નડે છે. પુરુષાર્થવંત જીવ, મોક્ષ માર્ગી જીવ એ કર્મની સામે જોતો હોય છે. પણ મિથ્યાત્વ અવસ્થામાં સાતમી નારકી દેવને ત્યાં સમ્યક ઉત્પન્ન થયું તો ત્યાં એ આનંદને ભોગવે છે. પોતાના પોતાના સ્વરૂપમાં રહેલા અનંત આનંદના ભંડારને માથે એને આનંદ બહાર આવે છે અને એ આનંદનો ભોગવ કરીને રહે છે, એને દુઃખનો ભોગવ કરે તો ભૂલે છે. આટલી તરફ વેદના નિમિત્ત છે, વેદના ખુદે જ નિમિત્ત છે. વેદના માણસને એમ થાય વેદના ન થવી જોઈએ, વેદના આવે પણ વેદના એટલે તને સૌનું થવું હોય તો નિમિત્ત થાય એવું છે. પીડા છે, વેદના તો પીડા છે, પીડા પણ નિમિત્ત થાય છે. એક એક ક્ષણ જેવી મુશ્કેલ છે એટલી પીડા છે, ત્યાંથી ગુલાબ મારે છે. જીવમાં એવી શક્તિ છે કે પ્રતિકૂળમાં પ્રતિકૂળ સંયોગોમાં પણ એ પોતે અંતર્મુખ થઈ શકે છે, આવી જીવની શક્તિ છે. ત્યાં નાર્ક
સામાન્ય વિશેષાત્મકતા, સામાન્ય હૈ વો સ્વભાવ હૈ ઓર વિશેષ હૈ વો ગુણ પર્યાય કે ભેદ હૈ. તો જીવ અપના મૂળ સ્વરૂપ સે ત્રિકાલ નિગોદ મેં ભી એસા હૈ, સિદ્ધાલય મેં ભી એસા હૈ. વિશેષ રૂપ સે અનેક ગુણ ભેદ રૂપ હૈ ઓર અનેક પ્રકાર કી શુદ્ધા શુદ્ધ પર્યાય કે ભેદ રૂપ ભી હૈ. તો એની સામાન્ય વિશેષતા હૈ, સામાન્ય વિશેષાત્મકતા હૈ ઓર ઉસમે કોઈ પરસ્પર વિરુદ્ધતા નહીં હૈ. સામાન્ય ઓર વિશેષ દોનો આપસ મેં વિરુદ્ધ હોને પર ભી એક દ્રવ્ય મેં બરાબર હમેશા હમેશા રહેતે હૈ, કોઈ વિરોધ નહીં હૈ. એસા હી વસ્તુ કા સ્વરૂપ હૈ. પરિણામીતા, પરિણામીપણ, પરિણામીતા મેને પણ પરિણામીપણ એક ભી સમય એસા નહીં હૈ કે જીવ કા પરિણામ બિના હોવે, પરિણામ બિના કભી નહીં હોતા એક સમય, ક્યોંકિ એસા પરિણમન ઉસકા સ્વભાવ હૈ. એસી પરિણામ શક્તિ જૈસે જ્ઞાન શક્તિ હૈ, એસી પરિણામ શક્તિ ભી આત્મા મેં હૈ. મોક્ષ ક્ષેત્ર વો તો સિદ્ધાલય હૈ, યહ પૂર્વાર્થ ઓર ઉસમે ભી કોઈ વિરોધ હોને કા સવાલ નહીં હૈ, ક્યોંકિ ઉર્ધ્વગમન ઇસકા સ્વભાવ હૈ. જબ નિરાવરણ દશા હો જાતી હૈ તો આત્મા સિદ્ધાલય મેં પહોંચ જાતા હૈ. યે મોક્ષ ક્ષેત્ર હૈ.
બચ્ચોદારોગ
આત્મકલ્યાણ
ઘર પે હોતે જો કામ કરતે ઉમે જુડ જાતે
જુડ જાતે લેકિન ઉસ પર વજન કમ રખો, આત્મકલ્યાણ પર વજન જ્યાદા રખો. ઇસે બઢિયા કોણ સી બાત હૈ आत्म कल्याण से बढ़िया कौन सी बात है। एक दफे सही मूल्यांकन कर लेना चाहिए कि किसकी कीमत अधिक है, किसकी कीमत ज्यादा है। वो हमको एक दफे सही मूल्यांकन किए बिना मुख्यगम की जो भूल है वो जाएगी नहीं। संसार को मुख्य किया, आत्मकल्याण को गौण किया, वो तो अनादि से करते ही आ रहे हैं, ऐसा ही करते आ रहे हैं। अभी आत्मकल्याण को मुख्य करना है। संसार में तो दुख के सिवा, आतुरता के सिवा और कुछ मिलने वाला है नहीं। समझ करके हमें आगे बढ़ना है।
ऐसी थोड़े थोड़े दिन में ऐसा कुछ टॉपिक आता है कि हमको बॉम्बे वाले या रिश्तेदार अपने सब याद आने लगते। अभी एक कजन की सगाई हुई है पप्पा से, प्रशांत भाई की कजन की सगाई हुई है, उन लोग का ख्याल आता है बार बार। माँ बाबू जी यहाँ आने वाले, उनका ख्याल आता है।
तो क्या है कि उस भाव में रस ज्यादा लिया है इसलिए स्मरण तो आएगा, लेकिन उसको ऐसे हटाएं इसका विचार कर लेना चाहिए कि इसमें अपने को क्या फायदा है, क्या नुकसान है, क्यों आकुलता करें। थोड़ा जो भी सुनते हैं उसका चिंतन चले, उसको लागू करे, अप्लाई करे, ये सब प्रवृत्ति होनी चाहिए। ऐसा नहीं है कि एक घंटा सुन लिया तो काम हो गया, ऐसी बात नहीं है। हमको पूरा परिणमन बदलना है, पूरा जीवन बदलना है। ऐसा अभिप्राय लेकर के हमको हर हालत में हमारा काम चालू रखना चाहिए।
મારા ઘરમાં ને તો કુદી કુદી પડતો હોય ને પોતા પડે એવું થઈ ગયું છે। ઘણી વખત શું થાય છે ક્યારેક ક્યારેક આજે દાખલા સાંજે બાકી જે જમતા હતા ને મમ્મીને કંઈક કીધું હતું તમે માખી બહેને સ્વેટર પહેરી લે, ઠંડી નથી આવી, ખોટું મેળો થાય ને એમ એ રીતે કંઈક બોલતા ભાઈ। એટલે હું પછી વચ્ચે બોલ્યો તો હવે એને 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 ઠંડી લાગતી ને પહેર્યો તો શું થઈ ગયું સ્વેટર છે પહેરવા માટે છે ને એમ એમ કહીને પછી હું મમ્મીને, એટલે મમ્મી જે એને કહેતા હતા હું મમ્મીને કહેવા માંગુ છું, એવી રીતે હું જોડાઈ ગયો પછી। પછી આવી રીતે મને ક્યારેક ક્યારેક થઈ જતું હોય પછી, મમ્મી જે અમને કહેતા હોય તો હું મમ્મીને કહી દઉં, એ પ્રકારથી પછી જોડાઈ ગયો છું।
શું કરવાનું થશે ખરે?
એટલે પછી બાપુજીમાં બાપુજી પ્રત્યે જે અમુક વખતે એમ મારો અભિપ્રાય એમ છે પછી અમથા અમથા બાપુજીને મમ્મી કહે છે એમ, એ અભિપ્રાય છે ને, એક તો બાપુજી પ્રત્યે પોતાપણું છે એ વાત છે, કઈ તો એવું નથી કે મમ્મી પ્રત્યે પોતાપણું છે, પોતાપણું બાપુજીમાં વધારે છે એવું કઈ નથી ખરેખર આમ દેખાતું। એક આમ મને હું સમજુ છું, હું એક અધિકારી પડું ને એ રીતે કહે તો મને વધારે ખબર પડે છે એવું લાગે છે પછી, આમ પોતાપણું તો છે આ તો વધારામાં બસ ગણું એમ છે।
કારણ વગર
આવી સાહેબ
બિનજરૂરી વાતમાં કૂદી પડવું આપણે આપણું કામ નથી કરતા એટલે એમ થાય છે। આપણા કામે જો આપણે લઈ ગયા હોય ને તો ઊભું ન થાય, ઓલમોસ્ટ આપણે કામે નથી લઈ ગયા આપણે, એટલે પછી ફાલતુ વાતમાં, નકામી વાતમાં, બિનજરૂરી વાતમાં કૂદી પડવાનું થઈ જાય। તો એ વાત એ છે કે થોડું ગંભીર થવાની જરૂર છે, કે આપણે આપણું કામ નથી કર્યું ને કામને લાગ્યા નથી, અને જેમ નવરો માણસ મસ્તો મસ્તો પંચાત કરી જાય એવી રીતે આપણે થઈ જાય. જાતે પંચાત જ કહેવાય, શું કહેવાય, આપણે આપણા માટે તો બિનજરૂરી છે. મમ્મી નું મમ્મી જાણે, બાપુજી બાપુજી જાણે, આપણે આપણા કામમાં લાગેલા હોય પછી આપણે તો ઉકડો ટાઈમ આથી જ મારીએ. એટલે એક અભિપ્રાય એવો, આપણું કામ કરવા માટે એવો અભિપ્રાય આપણા રખે રાખી લેવો જોઈએ કે ક્યાંય ખોટું માથું મારવું નથી અને ક્યાંય આપણે પરિણામનો ખોટો વેપાર કરવો નથી, સમયને શક્તિ ખર્ચવા નથી. આપણી પાસે સમયને શક્તિ છે ને એને ખર્ચી નાખીએ તો ઓર નુકસાન થાય. આપણી પાસે તો શક્તિ નથી અને કામ કરવા માટે સમય નથી, ખોટો ખર્ચો પોસાય જ નહીં આપણને. ખોટો ખર્ચ કોને પોસાય? જેને વધારે પડતી શક્તિ હોય, વધારે પડતો સમય હોય, એ ખરે ખોટો ખર્ચ. એટલે ગંભીર થવાની જરૂર છે. ક્યાંય ઘરમાં કે બારમાં કોઈ પણ જગ્યાએ આપણું પારમાર્થિક પ્રયોજન ન હોય ત્યાં આપણે માથું મારવું નહીં. પારમાર્થિક પ્રયોજનમાં જ આપણે આપી શકીએ ખરેખ જે ન ખરે છે. આમાં તો કઈ નુકસાન નહોતું, પણ કોઈ વાર નુકસાન જતું હોય ને તો ભલે જતું. આપણે વ્યવહારિક નુકસાન જાય છે ને, પારમાર્થિક નુકસાન નથી જતું ને, એવી રીતે તુલના કરીને પણ વ્યવહારિક નુકસાન જતું ખરું. એટલું બધું વજન પરમાર્થ કાર્ય ઉપર આવશે ને ત્યારે કઈક શરૂઆત થશે, હજી કઈક શરૂઆત થશે. શરૂઆત થવી મુશ્કેલ છે, પણ જો બિનજરૂરી વાતો આપણે કોઈ દેખ કરીએ એવું શું કરીએ છે કે આપણી પાસે એવું સમજવું શકશે એમ છે. જ્યાદા હૈ બચ્ચો આપકો કમ કરના હી પડેગા.
મુઝે ઇન દિનો રિયલાઇઝ કિયા બહોત હૈ મમત મે, પહેલે નહીં પતા ચલ રહા થા.
બસ નમક કમ હોતે આપકો બચ્ચો કા મમત તો કમ કરના હી પડેગા. ઇસ લાઇન મેં કુછ ભી અપને કો પ્રગતિ કરના હૈ યા પ્રવેશ કરના હૈ તો મમત્વ તો કમ કરના હી પડેગા. ઇતના જ્યાદા મમત્વ તો કોઈ અપના કામ હી પ્રવેશ નહીં હોને દેગા, એ વાત હો જાયગી.
કભી કભી રિયલાઇઝ હોતા હૈ ઇસ મમત્વ કે લિયે હમ દુખી ભી હોતે ભાઈ જી.
હા વો તો ઉસકા ફળ તો વ્યાકુળતા હી ઓર ક્યા હૈ. ક્યો કે બચ્ચે વાસ્તવ મેં બચ્ચે નહીં હૈ, એ સ્વતંત્ર જીવ હૈ ઓર અપની યોગ્યતા અનુસાર વો પરિણમન કરતા હૈ. હમારી ઈચ્છા અનુસાર એક સાલ કા બચ્ચા ભી પરિણમન નહીં કરતા, યે તો બડે હો ગયે હૈ. એક સાલ કા બચ્ચા, ડેઢ સાલ કા બચ્ચા હોતે હૈ, હમ ચાહે એસા પરિણમન કરે વો સંભવ નહીં હૈ. ઉનકો ખેલના હૈ તો ખેલેગા, સોના હૈ તો સોનેગા, રોના હૈ તો રોનેગા, રોએગા ક્યા કરેગા. પરિણામ તો ચીકના નહીં કરને કા હૈ,
પરિણામ અપના સંભાલના હૈ. નુકસાન બહોત કિયા હૈ અબ તક, યે નુકસાન બંધ કરના ચાહીએ. આત્મપરિણામ કી વિશેષ સ્થિરતા હોને કે લિયે વાણી ઓર કાયા કા સંયમ ઉપયોગપૂર્વક કરના યોગ્ય હૈ. ઉપયોગપૂર્વક કરના યોગ્ય હૈ યહ કૈસે? उपयोग मैंने सावधानी, उपयोग मैंने दरकार, ये कहने का अभिप्राय है। इसकी दरकार होनी चाहिए। अगर हमें हमारे परिणाम को स्वरूप स्थिरता में ले जाना है या हमको चंचलता घटानी है तो इस विषय में हमारी दरकार होनी जरूरी है। वाणी और काया की प्रवृत्ति में हमारी दरकार होनी जरूरी है, क्योंकि वाणी और काया की प्रवृत्ति के साथ परिणाम की चंचलता का निमित्त नैमित्तिक संबंध है। यही कारण से इसलिए वाणी और काया की प्रवृत्ति संयमित होवे या कम होवे, जितनी कम होवे उतना अच्छा। ज्यादा बोलने की कोई जरूरत नहीं, जितना हो सके उतना कम बोलना चाहिए। और काया की प्रवृत्ति में भी ऐसा ही है, परिणाम तो लगता ही है। और दोनों परिणाम बहिर्मुख परिणाम है, जितना परिणाम बहिर्मुख ज्यादा होगा उतना अंतर्मुख होने में दिक्कत होगी, कठिनाई आएगी। विरुद्ध दिशा के दिशा का परिणाम है वो। इसलिए दरकार करना जरूरी है। वस्तु अनंत गुणों का सागर कहाँ गया है, फिर भी सिर्फ ज्ञान मात्र है ऐसा कहा गया है। वस्तु अनंत गुणों का सागर कहा गया है, फिर भी सिर्फ ज्ञान मात्र है ऐसा कहा गया है। विस्तार से लेवे, हाँ उसमें ऐसा है कि वस्तु तो अनंत गुणों का सागर है, लेकिन सभी गुण तो केवल ज्ञान गोचर ही है। छद्मस्तु को तो कुछ एक गुण ही समझ में आते हैं, कहाँ ज्ञान में आते हैं। अब एक दूसरी बात वो है उसमें कि एक गुण को अनंत गुण का रूप है। जैसे ज्ञान है वो है तो अस्तित्व का रूप है, और कषाय रूप है तो सुख का रूप है। उसमें दूसरे पदार्थ झलकते हैं, प्रतिबिंबित होते हैं, तो उसमें स्वच्छत्व का रूप है। खुद परिणमता है तो परिणमन शक्ति का रूप है। ऐसे अपनी स्वतंत्रता है उत्पन्न होने में तो प्रभुत्व का रूप है। ऐसे अनंत दूसरी दूसरी शक्तियों का रूप है उसमें। तो एक गुण सही रूप से समझा जाए तो पूरा द्रव्य समझ में आता है, क्योंकि एक गुण की पर्याय भी द्रव्य रूप है। तो द्रव्य यहां से ही समझ में आता है। इसलिए ज्ञान लक्षण से आत्मा की पहचान होती है, तो अखंड पूर्ण आत्मा की पहचान होती है, अधूरा आत्मा की पहचान नहीं होती है। और वो पूर्ण आत्मा में अनंत गुण होने के बावजूद भी ये जरूरी नहीं है कि सभी गुण का ज्ञान हो गए, वो कोई आवश्यक नहीं है, प्रयोजनभूत भी नहीं है। प्रयोजनभूत तो अभेद का ज्ञान हो गए वही है, यानी मुख्य गुण का अनुभव हुए वही प्रयोजन होता है। और आध्यात्मिक दृष्टिकोण से सोचा जाए तो सुख का अनुभव हुए वही प्रयोजन होता है। दूसरा कोई प्रयोजन होता नहीं है। तो ज्ञान जो अकषाय स्वरूप है, राग का अभाव स्वरूप है ना, कषाय का अभाव स्वरूप है, वही सुख का स्वरूप है। तो ज्ञान सुख रूप है ऐसा मालूम पड़ते ही अपना सुख का प्रयोजन तो वहां पकड़ने में आ ही जाता है, बस और क्या चाहिए। जब भूखे को अन्न मिलता है तो उसको दूसरा क्या चाहिए, प्यासा को पानी मिलता है तो दूसरा क्या चाहिए। ऐसे जीव को सुख मिलता है तो और कुछ नहीं चाहिए, सुख मिल गया तो बात खत्म। तो इस तरह से उसको सुख का प्रयोजन का पता लग जाता है ज्ञान मात्र से ही। मात्र कहने में राग का कषाय का अभाव कहना है, और कोई बात नहीं है। दूसरे गुणों का अभाव नहीं कहना है। और विशेष बात वो है कि ज्ञान ही एकमात्र ऐसा लक्षण है कि जहां से आत्मा भिन्न रूप से पहचाना जाता है। इसलिए तीनों काल आत्मा को पहचान करने के लिए ज्ञान ही लक्षण है, दूसरा कोई लक्षण है ही नहीं। मैं ज्ञान मात्र हूं, तो पहचान होने के बाद स्वरूप सावधानी का साधन बनता है। पहले ज्ञान पहचान का साधन बनता है, बाद में स्वरूप सावधानी का साधन बनता है कि मैं मात्र ज्ञान ही हूं। तो अपने ज्ञान वेदन से भिन्न अस्तित्व को ग्रहण करके व्याप्य व्यापक रूप से, वेद्य वेदक रूप से, प्रत्यक्ष तौर से स्वरूप का अनुभव होता है, स्वरूप का अवलंबन आता है। इसलिए शास्त्रों में आत्मा को ज्ञान मात्र कह करके कहने वालों ने अपना अनुभव दिखाया है, कहने वालों ने अपना अनुभव को दिखाया है। जिसको इस लाइन का अनुभव होता है उसको बात समझ में आती है कि ज्ञान मात्र में क्या कहना चाहते हैं। इसके पहले उसका समझ में नहीं आता है कि ज्ञान मात्र इतना कहने से क्या हो गया। हालांकि समय सार के परिशिष्ट में अमृतचंद्र आचार्य ने इस विषय पर काफी चर्चा की है कि आत्मा को ज्ञान मात्र क्यों कहा, उसमें अनेकांतपना क्या है, सम्यक एकांतपना क्या है, पहचानना का मुद्दा क्या है, वो सब बात उन्होंने परिशिष्ट में बहुत सुंदर ढंग से चर्चा की है। पहचानने का कारण स्वसंवेदन है, वेदन है। सबल प्रकाशक पढ़ने की यहाँ चर्चा पहचानने में मुद्दे में नहीं है। चर्चा
જે મને કાળજી થી મારી જરૂરિયાત પૂરી થાય છે, મને મદદ કરે છે, અને એને ખરે વખતે હું કામમાં ન આવી શકી, એને એને દુઃખ લાગ્યું છે, એને જે દુઃખ લાગ્યું છે એ જાતની ફિલિંગ્સ મને થઈ આવે છે કે
મારા પણ હોવું એ બીજી વાત છે અને અરસપરસ મદદ કરવી એ બીજી વાત છે. તમને એ મદદ કરતા હોય ને તમારે એને મદદ કરવી પડે એ બીજી વાત છે, અને ભાઈ તરીકે પોતાપણું કરવું એ બીજી વાત છે. પછી ક્યાં સવાલ છે? આપણે સજ્જનતાથી એમ કહેવું જોઈએ કે જો તમે વ્યવસ્થા બીજી કરી શકો તો સારું, કોઈ નો ઉપાય હોય તો પછી બીજી વાત છે, તો મને કહેજો, હું વિચારીશ. એમ કરીને આપણું કામ કરતું હોય તો આપણે એનું કામ કરવું પડે, એ એક અરસપરસનો ગીવ એન્ડ ટેક લીધ નીચેનો વ્યવહાર છે. એ એક વ્યવહાર જુદી વસ્તુ છે, અને મારો ભાઈ છે ને એને ખરાબ લાગે ને એ બધું જુદી વસ્તુ થઈ ગઈ. આ છે આગળના પરિણામ તો મમત્વ વિના હોય. એમાં એમ રાખો, તને કઈ જરૂર હોય તો કહેજે, આપણે સામેથી કરીએ તો લાગણીથી કરીએ છીએ. કેમ કે પાડોશીના છોકરાને એમ થયું હોય તો કઈ આપણે કરવા જતા નથી, પણ છતાં કોઈ પાડોશી એમ કે જરા મારે આટલી તમારી જરૂર છે તો આપણે જરૂર કરી દઈએ, એમ એની એની માગણી હોય અને આપણે માગણી પ્રમાણે કામ કરી દઈએ તો ઠીક છે. સર્વિસ આપવામાં વાંધો નથી, મારા પણ કરવામાં વાંધો છે. લાગણી થી થતું હોય તો મારા પણ થઈ જાય. આપણને એમ લાગે જરા કાટલું કરીએ એમાં શું, પણ મારા પણ તો મોટી વાત છે, એ તો કુટુંબ પ્રતિબંધ છે. બદલવાનો જ વિષય છે. પોતાપણાની નજર છે એ જ ખોટી નજર છે. આપણે કઈ ન કરતા હોય તો કરીએ ત્યારે જ પોતાપણું થાય છે એવું કઈ નથી. એમ જ છે, એક ઘરમાં રહેતા હોય તો એક સંયોગ છે પ્રારબ્ધનો, એટલું લેવાનું. અને એમાં જુદા થઈ ગયા પછી તો વળી એમ વસ્તુ રીતે અન્ન જુદા, એના મન જુદા જેવું છે એમ વસ્તુ રીતે. સારું લુગાડવા ના ભાવ છે એ તો સારા પણ નથી. પોતાનું કામ ન કરતા હોય એટલે પછી બધું હુજે. સામે થઈ ગયા ને આપણને સમય ની અનુકૂળતા હોય તો જુદી વાત છે. હારા થવા માટે કઈ કરવાની જરૂર નથી. માન પ્રકૃતિ થી બીજું લોક દ્રષ્ટિ છે. કોઈ બીજાની નજરમાં હારા દેખાવું લોક દ્રષ્ટિ છે. બીજો તો કોઈ સંબંધ નથી એની હારે. લોક દ્રષ્ટિ છે બીજાના લોકોની નજરમાં સારું દેખાવું, લોકસંજ્ઞાનો પ્રકાર છે.
શરીર મેં અભી એકત બુદ્ધિ બહુત જ્યાદા દેખતી હૈ.
खेद कितना होता है?
जितने प्रमाण में होना चाहिए ना उतने प्रमाण में नहीं होता है.
तो फिर कहां से टूटेगी? તો બાર બાર ઉતરી રહેગી ક્યોંકિ વો હલકે સે લેતે હૈ.
રોજ સવારે નીકળે જ છે એટલે મને એક સેકન્ડ એવો ભાવ આવી ગયો. પછી બપોરે તો હું મારું અયું ભરાઈ ગયું તું નહોતી બોલી શકી. મને ત્યારે એવો વિચાર આવી ગયો કે આ જે લોહી વિકાર છે આમાંથી એને ક્યાંક કઈ દવા લેવાની
માને ન માને બીજી વાત છે, પણ પોતા પણ ઘણું તીવ્ર છે એટલે કઈ ને કઈ કહ્યું ને કોઈ રીતે ઉદયમાં આવ્યા કરે છે. એટલે વારંવાર આવે છે. જે ડર લાગવો જોઈએ, દર્શન બહુ જનિત અપરાધ થાય એનો જે ડર લાગવો જોઈએ, ભય લાગવો જોઈએ, એ નથી થતો. પરિભ્રમણ નું કારણ છે. કુટુંબ બનતો કતલખાના ખુલાવરાવે, સીધું યાદ આવવું જોઈએ.
ભાવ લાંબો નો તો ચાલ્યો, પણ એ આવી ગયો.
ભલે લાંબો ન થયેલો, પરિણતિ તો ચાલુ છે. પરિણતિ ચાલુ છે, ઉદય આવે ત્યારે ઉપયોગ થઈ જાય છે.
બીજી ભાઈ, બપોરે જમવામાં મેં આજે નક્કી કર્યું હતું કે હું શાક રોટલી ખાઈશ, પછી કઢી બનાવી, કઢી પણ લીધી. તો 15-20 વર્ષ પહેલા લગભગ અમદાવાદમાં ક્યારેક જમવા ગયા હતું ચેતના હોટલમાં, ત્યારની કઢી મને એટલે એ યાદ આવી ગઈ કે આ ચેતના જેવી કઢી છે, ચેતના માંથી. પછી એ સ્વાદ હજી યાદ હતો. એમ
કેટલો રસ તે દિલ્હી તો હશે ચેતનાની કઢીનો. એવું છે, ખાતો હશે 15-20-25 મિનિટ, રસ કેટલો બધો લીધો હશે કે વર્ષો સુધી ચાલે. એ ચેતનાની કઢી પેટમાં જાય અને એમાંથી ફૂડ પોઈઝન થાય, એમ વિચારું તો શું થાય.
બીજી એક ભૂલ ક્યારેક ક્યારેક થઈ જાય છે, આપણે વોકિંગમાં જયારે જતા હોય ને, ત્યારે ક્યાંક કોઈને ત્યાં બટેટાનું શાક થતું હોય કે કઈ વેફર તળાતી હોય, નીચે સુગંધ આવે ને, એટલે એ યાદ આવી જાય કે આ વસ્તુ ત્યાં થાય છે, આ બટેટાનું શાક થાય છે, વેફર તળાય છે, એ સ્મેલ પણ યાદ છે. ખાતા નથી છતાં યાદ છે.
અત્યારે ખાતા નથી, પણ પેલા ક્યારેક ખાતા હશો.
ખાધા છે ભાઈ, ઘણા રસથી ખાધા.
એટલે એ કારણ છે. એ બધો રસ જે છે એ છોડ્યો નથી. જે તમે રસ રેડ્યો હોય, જે પરિણામનો, જે પ્રકારનો, જેવો રસ લીધો હોય, એથી વિરુદ્ધ રસ, એથી બળવાનપણે વિરુદ્ધ રસ ન કેળવાય ત્યાં સુધી ઓલી અસર ન જાય. એવો એ પ્રકાર છે, રસનો પ્રકાર એવો છે. ગમે તે વિષયનો રસ હોય, ખાવું પીવું, પંચેન્દ્રિયના કોઈ પણ પ્રકારનો રસ હોય, એથી વિરુદ્ધ રસ તમે બળવાનપણે ન કેળવો ત્યાં સુધી એ પલ્લું નમેલ ઉધરીએ, ત્રાજવાના પલ્લા જેવું છે.
ભાઈ જી અચ્છા કપડા પહેન કે નહીં ગયે થે, એટલે એસા લગ રહા થા કે હમ અચ્છા ઠીક સે ડ્રેસ્ડ અપ નહીં હૈ, તો સંકોચ હોતા થા સબકો ફેસ કરને મેં. और किसी से बात भी नहीं करना था, कुछ मिलना था नहीं, क्रॉस हो रहे थे सब लोग बस। उसमें भी दो चार को जानते थे, ज्यादा किसी को जानते भी नहीं थे। नहीं। फिर भी हमने प्रॉपरली ड्रेस्ड नहीं है, वो चीज ध्यान आती थी दो तीन बार उसमें भी, 5 मिनट के अंदर।
मतलब अपना दिखाओ
अच्छा करने का रहता है,
अभिप्राय है इसके पीछे।
हाँ जी,
इस प्रकार का रस लिया है और लोक संगना का भी इसमें परिणाम होता है कि लोग में, लोगों की नज़र में अपना दिखाव अच्छा होना चाहिए। वो एक बड़ा दोष है लोक संगना वाला।
हमको मन में ऐसा लगता था हमको कुछ फर्क नहीं पड़ता है, कल गए थे तब समझ में आया फर्क पड़ता है भाई।
दोबारा प्रयोग करना, प्रयोग करके
क्विटी। सिल्क नहीं पहनना चाहिए। सिल्क नहीं पहनना है, बात हुई थी कल। शिव मन में आया था कि हमको अपने ऊपर कंट्रोल लगाना है, हमको नहीं पहनना है सिल्क, पर फिर भी परिणाम खींचता था भाई जी कि शायद कभी पहनने को काम आएगा कपड़ा। आज बैठ के अलग करने का किया कपड़ा कि हटा के रख देना चाहिए हमको, पर रखते समय मन में आता था कि हमको शायद पहनने के काम आए कभी, वो एकदम छोड़ दे वो नहीं आता था भाई जी अंदर से।
इसका मतलब वो है कि हमको जो पाप होता है, नुकसान होता है, वो हमारी समझ में नहीं आया है। हमको कपड़े की और कपड़े की जो कीमत है, पैसा है, उसकी कीमत ज़्यादा हो गई। सिल्क की बात करते हैं।
हाँ जी।
तो कल तो अपन बात हुई थी कि ये कपड़े इसमें से बने हैं कि जिन्होंने सिल्क बहुत पहना है वही लोग वो जीव बनते हैं, कोसेटा जिसको बोलते हैं, और उसको उबालते हैं फिर उसका सिल्क बनता है और अपन लोग पहनते हैं। अगर अपन को इसमें जाना है, इतना पाप करके उसमें जाना है, तब तो उसका पकड़ करें। जब उनको मालूम हो गया कि इसमें बहुत बड़ी हिंसा है तो हमारे परिणाम तो चलना ही नहीं चाहिए कि नहीं नहीं ऐसी कोई बात है। अनजाने में जो कुछ कर लिया उसकी भी सजा तो भुगतनी पड़ेगी, लेकिन जानबूझ के तो करने से तो बहुत अपराध हो जाएगा, इसलिए हमको तो नहीं करना है, ऐसा हो जाना चाहिए। पैसों की क्या कीमत है, लाखों रुपया चला जाता है। सिल्क के कपड़े की क्या कीमत है इसके आगे, चला जाता है कि नहीं चला जाता है। एक पार्टी जाती है तो 1,00,000, 2,00,000, 3,00,000, 4,00,000 चले जाते हैं। सिल्क का कपड़ा कितना है, कितने का होगा, 10,000 का, 25,000 का, 50,000 का, कितना होगा, इसका कोई वैल्यू नहीं है।
पैसे से नहीं उतना वैल्यू, पर हमने उसको इतना बहुत रस लिया है, बहुत पसंद है कपड़ा, वो बहुत दृढ़ किया है।
जितना सरस है इससे ज्यादा पाप, उतना इससे ज्यादा खराब है। जितना कपड़ा शोभित है इससे ज्यादा तो इसका पाप बहुत खराब है। तो सपने में भी हमको वो विचार नहीं आना चाहिए सिल्क का कपड़े का, ऐसी बात है। जैसे हमको दारू पीने का विकल्प आता है, नहीं आएगा। मांस खाने का विकल्प आता है, नहीं आएगा। ऐसा हो जाना चाहिए, ये अपना काम ही नहीं। सिल्क का कपड़ा पहनना अपना बिल्कुल काम नहीं। जितना है उसको बेच करके इसके पैसे को भी कार्य में लगा देना, चलो शास्त्र प्रकाशन कर दो बात हो गया।
एक प्योर सिल्क होता है, प्योर सिल्क एक होता है, दूसरे और दूसरे कपड़े भी है जिसमें सिल्क के धागे से बना है, शायद उसमें सिल्क कम है, वो भी फिर बिल्कुल नहीं हमको यूज करना चाहिए भाई जी?
प्योर सिल्क का यूज तो नहीं करना, आर्टिफिशियल की बात अलग है, क्योंकि वो तो कसाटे में से बनता नहीं। प्योर सिल्क को तो छूना भी नहीं चाहिए, क्या जरूरत है अपने को? आर्टिफिशियल सिल्क का, और अभी तो सिंथेटिक का अलग अलग प्रकार के इतने निकले हैं, विदाउट सिल्क का इतने निकले हैं, बहुत प्रकार के निकले हैं, पर हमको तो इस मार्ग में कपड़े की कुछ जो हमारे जिसको शौक बोलते हैं वो ही कम हो जाना चाहिए। क्या करना है, क्या दिखाना है, किसको दिखाना है, क्या दिखाना है?
भाई श्री, थोड़ा टाइम पहले हमने ऐसा सोच लिया था कि हमको अब नया कपड़ा नहीं खरीदना, ऐसे मन में
आता है, रस ज्यादा नहीं है, लेकिन अभी तो सोच समझ करके चलना है।
हाँ।
पहले की बात अलग है, अभी तो बात समझ में आती है तो अपनी समझ को ठीक करना है और उसमें दृढ़ता हमको रखना है, ये बात है।
सवेरे से बहुत वीकनेस लगती थी,
तेरा जोर से
वीकनेस लगती थी सवेरे से, वीकनेस फील होती थी।
क्या
सवर की वीकनेस? बोला
वीकनेस लगती थी।
तो एक बार नींबू पानी लिया था मंदिर से आने के बाद, और एक बार दूध लिया था, लेकिन अंदर से बहुत दुख लग गया था कि देहात्म बुद्धि के कारण लिया ये।
जितनी देहात्म बुद्धि का परिणाम चले उसके सामने हमारा कुछ प्रयास चलना चाहिए, कुछ न कुछ तो चलना चाहिए। सिर्फ हम देहात्म बुद्धि है द्वेहात्म बुद्धि ऐसे हमेशा हमेशा करते रहें और कोई प्रयास नहीं करें तो फिर उसमें फर्क कैसे पड़ेगा? निर्णय करो कि मक्कम निर्णय करो,
કેવી રીતે જરૂર છે મઠમતા કેવી રીતે? એટલે ઉદયમાં દોષ દ્રષ્ટિ બહુ થઈ જાય, બીજા ઉપર દોષ બહુ આરોપણ થઈ જાય, એમ પોતાનો ઉદય છે એવી રીતે નથી લેવામાં આવતું?
દોષ દ્રષ્ટિ વધારે છે એટલે એવું થાય છે, દોષ દ્રષ્ટિને કારણે બીજાનો દોષ હોય તો દેખાય ને ન હોય તો દેખાય, છે જગ્યા રાખે છે।
અને પોતાના દોષ ઉપર વજન રહેશે તો આ જશે,
પોતાના પોતામાં ઘણા દોષો છે જે એ વિચાર્યા ન હોય, વિચારીને સ્વીકાર્યા ન હોય, એવી ખરાબ પરિસ્થિતિ હોય છે બીજાના ઉપર દોષ કરવાના કારણે, લઈ જવાના કારણે।
બીજા ઉપર જે દોષ લઈ જવાય છે એનું કારણ આ પણ છે કે પોતામાં ઘણા દોષ છે એને વિચાર્યા નથી, વિચારીને સ્વીકાર્યા નથી, એવું બધું હોય છે. કોઈ વાર ખરેખર સામાન્ય ભૂલને કારણે પણ કોઈ પ્રસંગ બનતો હોય તો પણ જેને બચવું છે એને તો પોતાનો ઉદય લેવો.
બરોબર.
મારો કોઈ પૂર્વકર્મનો ઉદય છે માટે એની ભૂલ થઈ છે, એની ભૂલ થઈ છે માટે મને નુકસાન થયું છે ઉદયમાં એમ નથી. મારા પૂર્વકર્મના ઉદયને લઈને એની ભૂલ થવાનું નિમિત્ત બન્યું છે તો વાંધો ન આવે.
આ પ્રચાર તો જરાય નથી આવતો.
આપણે આપણા વિચારોને યથાસ્થાને ગોઠવી શકીએ, યથાર્થ કરી શકીએ વિચારો. અપને આપકો ઉસમેં ઇન્વોલ્વ નહીં કરતે, જૈસે કોઈ દૂસરે કી બાત ચલતી હોય એસી સમજ ચલતી હૈ. પરલક્ષી સમજ મેં સમજ હોગી લેકિન ઉસકી અસર નહીં આયેગી અપને કો. પરલક્ષી સમજ કા એસા હી પ્રકાર હૈ. સ્વલક્ષી સમજ હોતી હૈ તો અસર આયે બિના રહેતી નહીં. ઉદય મેં જ્યાદા રસ લે લેતે હૈ યહી કારણ હૈ. સત્સંગ મેં રસ કમ લેતે હૈ, ઉદય મેં જ્યાદા લેતે હૈ, इसलिए कोई प्रोग्रेस नहीं होता है. जबकि उल्टा होना चाहिए, उदय में कम रस लेना चाहिए और सत्संग में अधिक रस लेना चाहिए. तो अवश्य प्रोग्रेस होगा ही, गारंटेड बात है.
મારા પણ કેવું કે મારો અભિપ્રાય ને પણ ઠોકવાનો. મને એમ થયું કે આ લોકો ને પ્રયોગ નો મોકો હતો, પ્રયોગ નો મોકો હતો કે જેવા કપડા એમ આપણે ક્યાં દેખાડવો કરો છો, એટલે મેં એમ કરવાની જરૂર. પણ મેં એને કહેવાનું મન થઈ ગયું, મેં કીધું નહીં. પણ મેં એમ કેમ થયું, મારો વિચાર કેમ આવ્યો, બીજા ઉપર આપણો અભિપ્રાય ઠોકવાનો બોલ્યો નહોતો. પણ મારે એમ એના પ્રત્યેનું ઓલું હોય ને આપણે અહીં આગળ, એટલે એવું થઈ ગયું. મેં તો કપડા બદલાવા આવ્યા ને ત્યાં શું કામ, પછી પાછા ગયા કોલેજે. અમે કીધું ભાઈ ન આવે ચાલે, કહેવાનું એમ હતું કે આમાં એને પ્રત્યેનું જે ઓલું છે ને ખેંચાણ લાગણીનું, એટલે એમ થતું હતું.
આપણે માથું ન મારીએ તો ન ચાલે. એમને જેમ કરવું, જેને જેમ કરવું એમ ઘરમાં કર્યા કરે. બધે બધા માથું મારવાની જરૂર શું આપણે? બધાની પ્રવૃત્તિમાં આપણે શું કરવા માથું મારવું? સામાન્ય રીતે રસોડામાં રસોઈ કરવાનો ઉદય અને વ્યવહારિક ફરજ સ્ત્રીઓની હોય છે, પણ ઘણા નવરા હોય ને ઘરે બેઠા હોય તો એમ થમથા રસોડામાં જઈને માથું માર્યા કરે. હવે એ બધું શું છે? તો પોતાના કામે લાગ્યા નથી ને, એટલે પછી બીજાના કામમાં માથું માર્યા કરવાનો. પ્રકાર થઈ જાય છે, ઘણા જોયા છે. ભૈરવ કંટાળી જતા હોય કે હવે આ અમારા કામમાં કેમ છે, માથા એને ખબર ખબર ન પડતી હોય પૂરું. રસોઈની ખબર તો એ લોકોને પણ એવું કે પુરુષને થોડી ખબર પડે, તો એ અકરકસર આમ થાય ને ફલાણું આમ થાય ને ઢીકણું આમ થાય ને, હા બધા ચીકણા પરિણામ કર્યા કરે. વિષય 913 પત્ર નો છે, એ લેવાની વાત છે. ભિન્નતાને તુચ્છતા બે તરત પકડવી. એક તો આપણાથી ભિન્ન છે એટલે આપણા હાથની વાત નથી, કેમ કે ભિન્ન છે, સ્વતંત્ર છે. પરિણામ પરમાણુ હોય પરમાણુનું અને જીવે જીવનું, અને જે કાંઈ એનું ફળ હોય અનુકૂળતા પ્રતિકૂળતા એ તુચ્છ છે, કાંઈ નથી. આપણા પરિણામમાં ગડબડ થાય એ મોટું નુકસાન છે, એની પાસે એ તુચ્છ છે. એટલે પરિણામ જાળવવાના છે, પરિસ્થિતિની પરિસ્થિતિ જાળવવા જાવ તો પરિણામ બગડે, નુકસાન આવે. પરિણામનું નુકસાન પહેલા વિચારવાનું છે, મુખ્યપણે એ જોવાનું. ઈચ્છાથી શાંતિ નથી ખરીદાતી, એટલે શાંતિની કિંમત એટલી બધી છે કે એની પાસે પૈસાની કિંમત કાંઈ નથી, કેમ કે એનાથી આવતી મળતી નથી. પાંચ લાખમાં કેટલી શાંતિ મળે, કેવો મળે, કાંઈ ન મળે. શાંતિ આપણી એવી કિંમતી ચીજ છે કે એ શાંતિ કોઈની અવેજીમાં ખોવી પોસાય નહીં, કોઈની બદલીમાં શાંતિ ખોવી ન પોસાવી જોઈએ. એ બાજુ આપણો પુરુષાર્થને પકડવી જોઈએ.
तो लाइट नहीं आ रही थी, वॉकिंग करके गई थी ना, तो उस समय एक पंखे में खरगोशी पकड़ में आई थी, पसीना भी आ रहा था तो पकड़ में आ गई थी, मुझे खरगोशी पड़ी हुई है कि थक गई है, तो उस समय पंखे की हवा मिल जाए तो ठीक है, तो फिर उधर प्रयास किया तो देखा कि एक शरीर में ही परमाणुओं का फेरफार होता है, तो पसीना आया तो वो भी कुछ थोड़ी देर में सूख गया, लेकिन जो एक अंदर से कल्पना के कारण से कितने उसमें झुकी होती रहती है झुकी के कारण, फिर लास्ट में जब उधर से आई ना तो बटन खुले रह गए पंखे के और लाइट के, तो नीचे उतर के आ गई ना, फिर जब ख्याल में आया कि बटन तो खुले गए थे, तो फिर दोबारा ऊपर चढ़ के गई, फिर उतर के आई तो उस समय भी चेक किया कि अंदर में क्या लग रहा है, तो उस समय भी ऐसे ही लिया था कि ये उदय तो ऊपर चढ़ना उतरना इसमें अंदर में आकुलता नहीं होगी, आकुलता होती है कि नहीं होती है, तो फिर उसको उदय तरीके फेस किया था, अरे उदय में जगह जगह कटौती का थोड़ा पकड़ में आता है, मुझे हो गया है, हो गया है, ऐसी चीज़ें चलती रहती हैं।
नाम पकड़ में आता है उसके सामने प्रयास और खेद कैसा कैसा चलता है वो बात है।
लाइट नहीं आ रही थी ना, तो उस समय वो एक जो भूति का जो परिणाम पकड़ में आया था ना, तो उसका खेद होता था कि कितनी आदत खराब है, ये एक भूति के कारण से और पंखे में पंखे की हवा में भूति के कारण से लगता है कि ऐसा हो जाए तो ठीक, ऐसा हो जाए तो ठीक, एक अच्छे पने का भाव पकड़ में आया, तो उसके नहीं होने से कितनी आकुलता होती है अंदर में, वो पकड़ में आया, तो फिर उसके बाद वो आकुलता नहीं होती थी, और नीचे उतर के भी एक बार इतना तो ख्याल आ गया था कि दोबारा ऊपर चढ़ना पड़ेगा,
तो उदय भाव तो हमारा निरंतर चालू है, किस तरह से हम अटकते हैं उदय भाव में इसका थोड़ा खुलासा हो तो ताकि चेक करने के लिए,
वो तो रस पकड़ने से मालूम पड़ेगा और अभिप्राय पकड़ने से मालूम पड़ेगा, दो फैक्टर पकड़ना चाहिए, और फिर भी पकड़ने में नहीं आए तो थोड़ा नॉर्मल लाइफ से उल्टा प्रयोग में जाना चाहिए तभी पता चलेगा।
કાલે અમદાવાદ શારદાવાળાની ઓફિસમાં ગયો હતો હું, મારે એમને એક બે વસ્તુ પૂછવાની હતી સેટિંગ બાબતમાં, પછી વાતમાંથી વાતમાં આ ઇન્ટરનેટ સાઇટની બાબતમાં વાત નીકળી હશે એની સાથે, એટલે એને બહુ ગમ્યું આપણે જે પ્રકારના સાઇટ બનાવી છે, એટલે ત્રણ ચાર વખત વાતમાં ને વાતમાં બોલી ગયો એમ, ત્રણ ચાર વખત એ વાતમાં ને વાતમાં બોલી ગયો, મને બહુ ગમ્યું એમ કે તમે જે રીતે કામ કર્યું એ બહુ સારું થયું એમ, ઈ જે બોલતો હતો એમાં ભાઈ મને ગમવાપણું લાગતું હતું એ વખતે, એમાં જે ગમવાપણામાં જે મીઠાશ હોય, ગમવાપણામાં જે મીઠાશ આવતી હોય એ મીઠાશ એ વખતે મને દેખાતી હતી અંદરમાં, એ કહેતો હતો કે અમારે બી બનાવવી છે સાઈટ, કે અમારે બી બનાવવી છે સાઈટ, એટલે ત્યારે તો મેં કીધું તમારે એવું કાંઈ હશે તો મેં કીધું હું તમને હેલ્પ કરી આપીશ. પણ એમાં તો મારે એમ હતું કે એણે આપણને સેટિંગને બધું શીખડાવ્યું છે તો આપણે એને કંઈ હેલ્પફુલ થતા હોય તો હેલ્પફુલ થઈએ અને સેટ બનાવીએ તો આપણે એને મદદરૂપ થઈ શકીએ એમ હતું અંદરમાં. પણ એ જે એને ગમ્યું એમાં મને ગમવા પણ લાગતું હતું ભાઈ શ્રી વકાલે
અભિપ્રાય કેવો પકડાનો
અભિપ્રાય ભાઈ શ્રી મેં કર્યું અને એમાં મને જે માન મળ્યું એમાં માનની મીઠાશ દેખાતી હતી એની અંદર. અને આપણે કર્યું એ મેં કર્યું એ બહુ સારું કર્યું એવું કરતું હતું દેખાતું હતું એની અંદર
કરતા બુદ્ધિ
કરતા બુદ્ધિ. પછી ત્યાંથી નીકળ્યા પછી ત્યાંથી હું લગભગ દોઢ પોણા ત્યાંથી એટલે બીજું એક કામ બતાવીને એક ઓફિસમાં જવાનું હતું. લગભગ દોઢ પોણા વાગી ગયા હતા અને જમવાનું કાંઈ હજી ઠેકાણું નહોતું એટલે રિક્ષામાં પછી થેપલા લઈ ગયો હતો સાથે એટલે થેપલા કાઢીને રિક્ષામાં ખાવાનું ચાલુ કર્યું. ત્યાં જવાનું હતું ઓફિસ બી આવી ગઈ નજીકમાં. પણ વૈશ્વિક જે થેપલામાં ઘી લગાડેલું ને એ ઘણું બધું ઘી લગાડેલું એટલે અણગમો થતો હતો અંદરમાં ખાવામાં. એટલે પછી બે થેપલા ખાઈને મેં બંધ કરી દીધો ડબ્બો અને આમ મેં ઓફિસ આવી ગઈ હતી એટલે મારે કામે વળગવાનું હતું પાછું. પણ એ વખતે વૈશ્વિક અણગમાના પરિણામ દેખાતા હતા જાણે બે ડૂચા મારીને મૂકી દીધો ડબ્બો બે થેપલાના ડૂચા મારીને અંદર મૂકી દીધો ડબ્બો. પછી 3:30 ની બસ હતી એટલે ત્યાં 3:15 પછી એક સેન્ડવિચ મેં ખાધી ત્યાં અંદરમાં. ભાઈશી હજી ભાવવું નહીં ભાવવાના અંદર અભિપ્રાય દેખાય છે અંદરમાં ગમો અણગમો થઈ આવે છે. હજી પણ અભિપ્રાય હજી મૂળમાંથી નથી ગયો.
કરતા બુદ્ધિ હોય ત્યાં મુક્તા બુદ્ધિ હોય જ.
જી
શું છે કે ખેદ કેટલો થાય છે એ જરાક મહત્વનો વિષય છે તમારા માટે.
જી
ખેદ કેટલો થાય છે તીવ્ર ખેદ નહીં થાય તો એમને એમ ચાલવાનું ચાલે છે એમ ચાલવાનું.
વૈશ્વિક કાલે રાતના સત્સંગમાંથી ઘરે ગયા પછી ચારુએ વાત કરી ગઈ અહીંયા કંઈક ઓલી સત્સંગમાંથી ઘરે ગયા પછી જમીને હું બેઠો હતો એ ચારુએ કંઈક વાત કરી ગઈ અહીંયા ઓલે આશા અને ટીના છે એને કંઈક જીપમાં તે માણસો ઉપાડી જવાના હતા અને એવું બધું કંઈક કીધું એણે મને. એટલે ત્યારે બી મને એક સાવધાનીના પરિણામ આવી ગયા હતા પૂજા માટે. અને એ જનરલી અમે લોકો જઈએ પછી એકલી જ જતી હોય છે બસમાં બસ સ્ટોપ સુધી એટલી જાય છે. અમે તો વોકિંગમાં ઉતારીએ સવારે પછી તૈયાર થઈને એની બસ તો 7:15 વાગે આવે એટલે એ 7:10 ઘરેથી નીકળે. ત્યારે એમાં સાવધાનીના પરિણામ દેખાતા હતા કે ભાઈ આપણે લેવા મૂકવામાં ધ્યાન રાખવું જોઈએ કારણ કે એનું નોર્મલ ટાઈમ એકનો એક જ હોય એટલે જાણ ભેદું કોઈની થઈ જાય તો શક્યતા ખરી એવા પ્રકારે. એટલે એ રીતના એ મમત્વને કારણે અંદર ભયના પરિણામ દેખાયા હતા કાલે રાતના. એ ભયમાં જે આકુલતા હતી અંદરમાં એ લાગતી હતી અંદરમાં.
વજન નહીં જાય કે તો મીટેગા નહીં.
આપકો દો સ્વપ્ન બતાના ચાહીએ હમ સુધરને કે લિયે ભી હમકો ઢૂંઢના પડતા હૈ કે ક્યા બતાના હૈ.
समय पता तो लगता है कि ये परिणाम दोष का हो रहा है, उसमें जो खेद होना चाहिए, जितने इन्वॉल्व होने होना चाहिए वो जो खेद आना चाहिए, तो खेद नहीं आता है तो उसका कारण खोजते हैं। एक तो ये लगता है कि इसमें मेरा परिभ्रमण हो रहा है होगा, लेकिन परिभ्रमण विजुअलाइज नहीं होता। एक उसमें जो खास आया जाता है कि इसके कारण से मेरा कोई परिभ्रमण हो जाएगा या मेरे को आनंद दूर भोगना पड़ेगा, ऐसा अंदर से कोई विश्वास नहीं आता है या इफेक्ट नहीं आता उसका परिणाम, इसलिए वो एक सामान्य एक जानकारी तक सीमित रह जाता है, उससे ज़्यादा आगे उसका कुछ इफेक्ट नहीं चलता है। इसकी ये वैसे खास करके किस तरह का कैसे कर रहे हैं इसको, दोष पता लगने पर भी इफेक्ट आए।
आज सुबह थोड़ी चर्चा चली थी कि दोष हमने देखा तो उसमें रस फैक्टर को दिखाते नहीं, अभिप्राय को दिखाते नहीं। जैसे घर में आप बड़े हैं, आपने राणा को बता दिया कि ये काम नहीं करने का वरना नुकसान हो जाएगा, तो ऐसे नहीं करना, और फिर भी वो करता है तो नुकसान होता है, तो आपको आएगा कि नहीं आएगा? आप गर्म हो जाएंगे, बुलाता फिर बोला सा कैसा नुकसान होने वाला है, फिर क्यों किया? मतलब क्या हुआ कि नुकसान होने का अभिप्राय विरुद्ध काम किया उसने। ऐसे आपके अभिप्राय विरुद्ध कोई परिणाम होगा तो उसका खेद आए बिना रहेगा नहीं, नहीं आता है इसका मतलब कि अभिप्राय समेत आता है, हम तो अभिप्राय को नहीं पकड़ते, सिर्फ परिणाम को ही पकड़ते हैं और रस फैक्टर को भी नहीं पकड़ते। रस फैक्टर को पकड़ते तो उसमें वजन कितना गया, उसकी मुख्यता कितनी आई, वो भी बात समझ में आती है। तो उसके अनुपात में खेद आए बिना रहेगा ही नहीं, बहुत साइंटिफिक है। इसलिए जो दोष को देखना है वो भी यथार्थ प्रकार से देखना है, सिर्फ देखना है उतनी बात नहीं है, यथार्थ प्रकार से देखना है कि जिससे ये दोष मिटे उसी का नाम यथार्थता है। अगर ये दोष नहीं मिटता और वैसा का वैसा चालू रहता है, इसका मतलब ये है कि हमारा देखना भी यथार्थ प्रकार से नहीं है। जो लोग नहीं देखते हैं उनको भी ऐसा होता है, हम देखने लगे हमको भी ऐसा होता है, क्या फर्क हुआ? कुछ नहीं हुआ। इसलिए दोष को देखने में यथार्थता तो होनी चाहिए, उसी का नाम अपक्षपात है। अपक्षपात मैंने अभिप्राय समेत दोष नहीं होना चाहिए, अभिप्राय विरुद्ध होता है तो खेद होए बिना रहेगा ही नहीं। घर में हमारे अभिप्राय विरुद्ध कोई कार्य काम कर लेता है बताने के बावजूद भी, तो शायद हमको दुख हो जाता है, क्लेश होता ही है, यहाँ क्यों नहीं होता है? क्योंकि अभिप्राय हमारा नहीं है विरुद्ध में, यही कारण है। तो हम तो पक्षपात से ही कर देखते हैं, और पक्षपात से नहीं देखते हैं, पक्षपात से देखते हैं। जो कंडीशन रखा है दोषों को अपन के स्वयं के दोष को अपक्षपात रूप से देखना, बहुभाग तो हम देखते नहीं है, पीछे से विचार करते हैं, पीछे से हमको मालूम पड़ता है, ख्याल में बाद में आता है, वो भी देखने की बात नहीं हुई, बहुत फर्क है। वरना तो दोस्त मिटे बिना रहे ही नहीं, ये एक ऐसा रामबाण इलाज है, जैसे राम का बाण खाली नहीं जाता, वैसे ये इलाज खाली नहीं जाता कभी, मिटे ही मिटे। जी की धनुष विद्या ऐसी थी, हजारों साल पहले उसको धनुष विद्या की कहावत होगी कि रामबाण है, रामबाण मैंने रामबाण, राम ने बाण छोड़ा बात खत्म, तो खाली प्यापा पीछे आता नहीं, बाण खाली पड़ता नहीं। ऐसे विद्या होती है कि जैसे कोई आदमी छिप गया कहीं भी, ये विद्या ऐसी है, यहाँ से बाण छिटा उसको ढूंढ करके मारेगा। हाँ, पाताल में हो तो पाताल में बाण चला जाएगा, मिसाइल पाताल में नहीं जाएगी। रामबाण ऐसा था, बहुत विद्या साध्य किया था, विद्याधर के सामने, रावण तो विद्याधर था, इसके सामने कोई बिना विद्याधर लड़ सके और जीत जाए ये तो कोई कल्पना नहीं कर सके। और रावण को यही अहंकार था कि ये तो बूचर लोग हैं, हम तो विद्याधर लोग हैं, वो हमारे सामने क्या लड़ेगा, हम तो ऊपर से मारेगा, वो ऊपर थोड़ा जा सकते हैं, ऊपर से कोई मारता है तो बात खत्म हो जाती है लड़ाई में तो। लेकिन रामबाण को, उसको पता नहीं था कि कहीं भी हो तुम, ऊपर के आकाश में हो पाताल में हो, उनको खत्म करेगा। तो परमात्मा ने जो मार्ग बताया है और वो निष्फल हो जाए, उस मार्ग पर कोई चले और निष्फल हो जाए, हो ही नहीं सकता। राजमूल जी कलश टीका में लिखते हैं कि राग द्वेष तो कुछ चीज ही नहीं है, वस्तु ही नहीं है, आत्मा तो वस्तु है। आत्मा जिसमें अनंत शक्तियां हैं वो तो एक वस्तु है, ठोस वस्तु है, चैतन्य वज्र। और राग द्वेष तो कुछ है ही नहीं, चीज ही नहीं है, वो तो एक जीव के विभाव परिणाम है, जैसे धुआं होता है वैसी बात है। लेकिन धुआं इतना हो गया, अग्नि को घेर ली, ऐसे चैतन्य ज्योत आत्मा है, वो धुआं से दब गया, बाकी वो कोई चीज नहीं है, वो नहीं मिटे ऐसी बात है ही नहीं। स्वरूप अनुभव करें और राग द्वेष नहीं मिटे, तीन काल में बनता नहीं। और अनुभव शक्ति मौजूद है, हम मिसयूज करते हैं अलग बात है, लेकिन शक्ति तो अनुभव करने की है हमारे पास, अग्नि पंचेंद्रीय जीव है। वस्तु यानी तीर्थंकर देव की निधि वारिस में मिली है, और हम फिरते हैं लावारिस जैसे, ये बात हो गई है। ऐसी चीज मिलती नहीं है जगत में, है नहीं, बहुत जबरदस्त वस्तु मिली है।
भाई जी गई काल सवारे जे चर्चा चाली ली थी, ये અભિપ્રાય ને એને લાગવાને સંબંધ છે, જે વિપરીતપણું લાગે છે અંદર, પોતાપણું છે કે સુખ દુઃખ છે ત્યાં સુખ લાગે છે, અથવા પોતાપણું નથી ત્યાં પોતાપણું લાગે છે. તો એ લાગવાને અને અભિપ્રાયને સીધો સંબંધ છે એમ આપે કીધેલું. એટલે એ બંને એકબીજાના પૂરક થઈને કામ કરે છે. અભિપ્રાય છે એટલે એવું લાગ્યા કરે છે કે લાગે છે એટલે અભિપ્રાય બંધાયેલો છે એનો.
આમ તો પોતાપણાના મિથ્યા અભિપ્રાયો તો અનાદિથી છે.
બરાબર.
અભિપ્રાયો કંઈ નવા વિપરીત અભિપ્રાયો કંઈ નવા ઘડવાનો તો પ્રશ્ન નથી. એટલે અભિપ્રાયપૂર્વક ફિલિંગ ચાલે છે.
બરાબર. આ જે લાગુ થયા કરે છે એ જીવની અનુભવ શક્તિ છે.
અનુભવ શક્તિ છે. અનુભવ શક્તિને લઈને લાગે છે પણ એ અધ્યાસ છે.
બરાબર.
કેમ કે પરપદાર્થને તો ભોગવી શકતો નથી, ઠંડી ગરમી કડવું મીઠું, એટલે અધ્યાસિત ભાવ છે. જે કાંઈ વિપરીત અનુભવ છે એ અધ્યાસિત ભાવ છે.
બરાબર.
સવારે જાય ને અધ્યાસને જીવ માને છે, એને જ જીવ માને છે. એટલે મને ઠંડુ લાગ્યું એ બરાબર છે, મને ભૂખ લાગી એ બરાબર છે, એ બધો અધ્યાસ છે. ખરે
પહેલાં બી આપે એક વખત ઘણા ટાઈમ પહેલાં કહેતા હતા કે ભાઈ સગળું ને ઉલટું બંનેને બાદ કરી નાખીએ તો શક્તિ તો શક્તિ જ છે.
હા, શક્તિ તો શક્તિ છે. એમ જ દરેકમાં એવું છે, વિપરીત શ્રદ્ધા કે અવિપરીત શ્રદ્ધા, એમાં શ્રદ્ધા તો શ્રદ્ધા જ છે.
બરાબર.
એવી રીતે પૂંધો પુરુષાર્થ કે સવળો પુરુષાર્થ, પુરુષાર્થ તો પુરુષાર્થ છે.
બરાબર. એટલે એ જે અત્યારે જે ઊંધાપણું જે વિપરીત અનુભવ ચાલે છે અધ્યાસ, હવે જો એ સામાન્ય વિશેષનો એ ભેદ કાઢી નાખીએ
તો એ શક્તિનું સ્વરૂપ છે. સામાન્ય છે એ શક્તિનું સ્વરૂપ છે.
બરાબર.
પાછળથી હું કામ આમ કરે છે, થઈ ગયા પછી જાણે કેમ ખબર પડે, એમ એ રીતનો ભય છે. બહુ છે આ કરે છે.
પ્રકૃતિગત છે એ પ્રકારની પ્રકૃતિ છે. પોતાપણું કરતાપણું મુખ્ય છે. આપણે તો આપણા ઉદયને જ્યાં ગૌણ કરવાનો છે ત્યાં બીજામાં માથું મારવું હોય તો વધારે પડતું થઈ જાય ને. સીધો આપણા ઉપર કાંઈ આવતું હોય તોય આપણે ગૌણ કરવું જોઈએ, એવો માર્ગ છે. એના બદલે બીજી વાતમાં માથું મારવું એ તો એકદમ પછી આપણે કાંઈ કામ જ નથી કરતા એટલે આવું બધું થાય છે. ખરી વાત તો એ છે, જો કંઈક કામે લાગીએ ને તો આડેવળી ભૂલો ન થાય. આમ ફેમથી જે ભૂલો થતી હોય એ ન થાય. ખરી વાત તો એ છે કે થોડુંક નિશ્ચય કરવાની જરૂર છે કે હવે કામ કરી લેવું છે, હવે કામ કરવું છે. અને ફાલતુ કોઈ વાત આપણને ફૂસાય નહીં. હવે કામ બગડી જાય, આપણું કામ બગડે, કામ નથી થતું, એના ઉપર વજન આપવાની જરૂર છે. કે ઘરની અંદર કોઈ પણ કુટુંબની અંદર ઉપાધિ મોટાને માથે હોય છે, પછી ઉપાધિ ન કરી શકે એવા હાવ ડલ હોય તેથી નાના વારો આવે ઉપાધિ કરવાનો. પણ જેને ઉપાધિ કરે એવા માથે હોય ને એને તો બહુ જ સગવડ છે પોતાનું કામ કરવાની.
કે ચાલો આપણે તો કાંઈ વાંધો જ નથી, ચિઠ્ઠીના ચાકર છે ને, જે કામ આપણી હોય એ કરી લ્યો, નોકરી લાગ્યા હોય એવી રીતે, બાકી બીજી ઉપાધિમાં જ જવાનું નહીં ને. આત્મા પોતે સ્વરૂપથી નિરુપાધિક સ્વરૂપે છે, અને જીવ જેટલી ઉપાધિ કરે છે એ સ્વરૂપની વિરુદ્ધ પ્રવૃત્તિ છે, આત્માની વિરુદ્ધ પ્રવૃત્તિ છે. કેટલો લાભ અને આત્માને કેટલું નુકસાન, એ એક દ્રષ્ટિકોણ થઈ જવો જોઈએ. મારા આત્માને શું લાભ ને આત્માને શું નુકસાન, બાકી કોઈ લાભ નુકસાન જેવી ચીજ મારા માટે નથી, એવો અભિપ્રાય ગણવો જોઈએ. અને એ શાંતિ અશાંતિ ઉપર છે, જેટલો લાભ શાંતિ એટલો લાભ, જેટલી અશાંતિ એટલું નુકસાન, જેટલી ઉપાધિ એટલી અશાંતિ, જેટલી ઉપાધિ એટલી અશાંતિ, અને ઉપાધિ જેટલી માથે માથેથી કાઢો એટલી શાંતિ તરફ જવાય, શાંતિ મળવાનો અવકાશ થાય. પછી આધાર બુદ્ધિ ને બધું તો હોય જ છે, મુખ્ય છે. પછી ક્યારેક પ્રસંગો સાથે સુખ બુદ્ધિ આધાર બુદ્ધિ એ પણ જેવો જેવો ઉદય હોય એવા એવા પ્રકારે એ પરિણામો પણ કામ કરે છે ખરા.
ત્યારે મને એ ખ્યાલ આવ્યો કે ભલે હું કઈ કોઈ ને વાત નથી કરતો, કોઈને બોલાવતો, પણ એ જે આધાર બુદ્ધિ નો છે ને પ્રવાહ, અને આ મારા પણ એનો જે આ લોકો ઘરમાં કોઈ આપણે એમ કહે ને ક્યાં રહેતી છે એવું જે હતું ને ખ્યાલ આવતો હતો, કેટલું સેવીને તગડું કર્યું છે આ, અને હું નીકળ્યો છું મારા સ્વાવલંબન કરવા, ત્યારે મને પકડાયું. પછી પછી મેં કીધું હવે અત્યારે સારું થયું એવા પ્રયોગ કરવાનો ભાઈ છે, ત્યારે પછી મેં જોયું, પણ સાહેબ ફિલિંગ એમ ખ્યાલ આવ આકૃતા ખ્યાલ આવી, પણ પ્રયોગમાં ફિલિંગનો એટલું ખ્યાલ આવ્યો ભાઈ જઈને એમ કે શરીરના તબાવ બધા ભેગા થયા છે, પાછા પણ ઉતરી જવાના છે આ બધા, આ હું ઉતરી જાય કાંઈ ઉતરી થોડું ઘટું આ છે એ વિચાર એક સાહેબ આવ્યો, પણ ઓલી જે મારે એને જે પોતાને સપાવવાનું હતું ને જે ધીમકી ન હું એકલા બેઠા આપણને એકાંત છે ને આ ક્યાં પહોંચ્યા સારું છે.
કે એક ચેતન સત્વ છે, સત્તાધારી પદાર્થ છે, એને એની જાતિનું કર્તાપણું છે, એની જાતિનું કર્મપણું છે, એની જાતિની ક્રિયાપણું છે, અને એ ચેતનમાં વ્યાપે છે. એમાં અચેતનનો કાંઈ પણ કરતા કર્મ ક્રિયા પણ વ્યાપક સંબંધ બની શકતો નહીં. એટલે શરીરની વેદના ગુમણું થયો હોય તો એ પરમાણુ પરમાણુમાં પરિણમે છે અને જીવમાં નથી પરિણમતો, એમ એને ભિન્ન જાણવો જોઈએ છે.
ધર્મ પણ